ോക്ഷദോഷേകാരായ നമോ നമ മംഗളം ഭഗവാനയോ മംഗളം ഗൗതമോ മംഗളം കുൻകൊണ്ടാരിയോ ജയേന്ദ്രമോ സുമംഗളം നമാ സുമതി സ്വാഗതം സ്വാനുഭൂത്യാസ്തി സ്വഹായ ഭവായ
કૌષ્ટિકા છે જીવ અધિકાર એટલે કેવો જીવ સંપૂર્ણ દ્રષ્ટિમાં આવે કેવો જીવ સંપૂર્ણ દ્રષ્ટિમાં આવે તેને સમ્યક દર્શન કહેવાય એનો અધિકાર છે આમાં એ અધિકારમાં પહેલા શ્લોકમાં કહ્યું ભગવાન આત્મા શુદ્ધ ચૈતન દ્રવ્ય છે એનું અંતરમાં જ્ઞાન અનુભવ થવો એને આનંદને જ્ઞાન કહેવામાં આવે બાકી તો કોઈ પર પદાર્થ માં સુખને જ્ઞાન નથી અને પર પદાર્થના એકલા જાણનારને પણ સુખ જ્ઞાન કેમ ખરેખર જોવો તો વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર જેને કહીએ એવો જે રાગ સુખ રાગ એમાંય સુખને જ્ઞાન નથી આ તો વ્યવહાર ન હોય એની વાત હોય તો એમાં જ્ઞાન ને સુખ એમાં નથી અહીં તો મિથ્યા દ્રષ્ટિને જે રાગની મંદતા એની વાત પહેલી કેવી છે એવા રાગની મંદતાનો જે ત્રણ રસન વ્યવહાર આ ભાગ કહેવાય છે ને મંદ અધિકારમાં લીધો છે વ્યવહાર નહીં અભવી પણ એ પ્રમાણે કરે છે શ્રદ્ધા આચરણ વ્યવહાર એ વ્યવહાર કસાયની મંદતાના માવ્રત આદિ અને વ્યવહાર શ્રદ્ધા આદિ કે જ્ઞાન આદિ એમાં સુખ નથી તેમાં જ્ઞાન નથી હા એના જાણનારને મિથ્યા દ્રષ્ટિ જે છે એનું જ્ઞાન કરે એને સુખ ને જ્ઞાન નથી હવે રહ્યું સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર સમ્યક દ્રષ્ટિનો જે વ્યવહાર છે એ વ્યવહારમાં સુખ ને જ્ઞાન નથી એનું એટલું જ્ઞાન પરાલંબી થાય છે તેમાં પણ સુખ ને જ્ઞાન નથી આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ છે તેનો અનુભવ થતા સુખ ને જ્ઞાન છે સમજાય છે ભાઈ જેથી હતું ક્યાં એ બહુ કે છે ભાઈ આ બધા સુખી છે ને બધા આકુલતા છે શું કેવું અહીં તો વ્યવહાર રત્નત્રય નો વિકલ્પ સંકિત ને ત્યાં સુખ નથી એમાં જ્ઞાન સ્વરૂપ એમાં ક્યાં છે એ તો અચેતન છે સમજાય છે કાંઈ આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ જેવું સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું એવો પરમાત્મા પોતાનો સ્વભાવ એનો અંતર અનુભવ થવો ત્યાં અહીંયા પહેલો આનંદ ને આનંદ વાળું જ્ઞાન તેને જ્ઞાન ને આનંદ કહેવામાં આવે સમજાણું કઈ એમ કરીને પહેલું મહામંગળી પહેલા કલશમાં કહ્યું હવે બીજો કળશ અને કામ અને વાણી. અનંત ધર્મણો તત્વમ પસંતિ પ્રત્યગ આત્મનો અનેકાંતમય મૂર્તિ નિત્યમ એવ પ્રકાશતામ. પેલા દેવ પરમ દેવ આત્મા એને વંદન કર્યું, પછી શાસ્ત્ર. પરમદેવ એવો ભગવાન પરમાત્મા સર્વજ્ઞ દેવ, પણ એ પરમાત્મા એ સર્વજ્ઞ આ પોતે અંદર દ્રષ્ટિનો અનુભવ કરે ત્યારે પરમાત્માની સ્તુતિ અને વંદન કર્યું. એવા સમજાય છે ખાયું ને? પણ તેને અનુભવતા, તેને અનુભવતા એટલે સર્વજ્ઞ ને અનુભવતા. સર્વજ્ઞ છે એમ પૂર્ણ આનંદ છે એને અનુભવતા, શુદ્ધ આને આનંદ ને જ્ઞાન છે એને અનુભવતા. એટલે કે આ આત્મા શુદ્ધ છે આનંદ મૂર્તિ આત્મા, એને જ અનુભવતા આનંદ ને સુખ આનંદ ને જ્ઞાન. સમજાણું ખાય? બહુ અંતરના મર્મની વાત. નિશ્ચયનું આત્માના શુદ્ધનું જ્ઞાન ને આનંદ થી સુખ ને જ્ઞાન. બાકી વ્યવહાર સવાર વિકલ્પ માં ઉઠે એમાં સુખ ને જ્ઞાન નથી એમ કે છે. પુન હતો પુન થી ધર્મ ની ક્રિયા થતી હતો ક્યાંય ગયું? અહીંયા જયપુર માં સાંભળ્યું છું. ભાઈ તમારું ત્યાં મોટું ઘર કહેવાય, તમે જયપુર મોટું ગામ, તમારું પાછું પણ ઘર
હેઠી
મોટા. જો તો ખરાબ વાત એ છે કે ભગવાન આત્મા ચૈતન મૂર્તિ પરમાત્મા શુદ્ધ આનંદ ધન, બસ એ તો છઠ્ઠી ગાથામાં જે કહ્યું છું એ જ વાત લીધી. એવો શુદ્ધ આત્મા કોને કહીએ જેને જાણવો જોઈએ એમ છઠ્ઠામાં પ્રશ્ન કર્યો હતો ને, છઠ્ઠી ગાથામાં આવે. એવો તે શુદ્ધ આત્મા કોણ છે જેને જાણવો જોઈએ? તો એવો શુદ્ધ એ છે કે આત્મા પ્રમત અપ્રમત પર્યાય અને વિકલ્પ વિનાનો એકલો ન્યાય ચૈતન શુદ્ધ છે તેને આત્મા શુદ્ધ કહેવામાં. પણ તેને શુદ્ધ ક્યારે કહેવામાં આવે છે? કે જયારે પરનો લક્ષ છોડી રાગનો લક્ષ છોડી અને અંતરમાં શુદ્ધ ચૈતન્ય વર્તમાન પર્યાયમાં સેવા કરવાથી, એટલે કે શુદ્ધતા શ્રદ્ધા જ્ઞાન શાંતિ શુદ્ધતા પ્રગટવાથી, એ પ્રગટ્યો શુદ્ધ એને લઈને આ શુદ્ધ છે એમ કહેવામાં. સમજાણું ખાય? એ આઈ કહ્યું આ શુદ્ધ ભગવાન આત્મા એનો જે અનુભવ થયો તે સુખ છે તેનું જ્ઞાન સમૂહ તેને જ્ઞાન કહેવામાં. શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન કહેતા નથી, પંચ મહાવ્રત ને સુખ કહેતા. સમજાણું ખાય? અને આત્મા સિવાય બધા પરમાણુ થી માંડીને કર્મ છે, કર્મમાં એ સુખ ને જ્ઞાન નથી. અને કર્મ પ્રકૃતિના જાણનારાઓને પણ સુખ ને જ્ઞાન નથી. એ મોટી વાત અત્યારે ચાલે છે ને સંપ્રદાયમાં, એક સંપ્રદાયમાં કર્મનું જ્ઞાન કરવું, કર્મ પ્રકૃતિ, કર્મકાંડ શીખવા, કર્મ પ્રકૃતિમાં બધું, એવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હોય નહીં. માટે એને શીખવું, એનું જ્ઞાન થી જ્ઞાન કહેવાય. અહીં કે છે કર્મ પ્રકૃતિના જ્ઞાન, કર્મ પ્રકૃતિમાં તો સુખ ને જ્ઞાન નથી, આ એના જાણનાર ને સુખ ને જ્ઞાન નથી. સમજાણું કાય? ખરેખર તો એનું જાણવું તે આકુલતા વાળું છે એમ કે છે. ભગવાન આત્મા अखंडानंद प्रभु चैतन्य मूर्ति पूर्ण स्वरूप एनो अनुभव थो ते सुख ने तेनु ज्ञान थी ज्ञान ये सीवाय बधी वातों के बाबा फिर समझाई थे हमें अनेक कांत ने नमस्कार करे नित्यम प्रकाश काम सदा त्रिकाल प्रकाश करो कौन अनेक कांत स्वरूप साधवाद अनेक कांत स्वरूप भगवान आत्मा आनंद रूपे छे ने दुख रूपे नथी एवो जे अनेकान स्वरूप समझाय छे काय आत्मा अतिन्द्रिय आनंद ने ज्ञान शुद्ध स्वभावे छे अने विभाव नाम दुख ने विकल्प पणे नथी एवो जे अनेकांत पण जे सदा प्रकाश रहो एम करीने पण नमस्कार कर्यो आदर कर्यो अनेकांत नो समझाय छे थाय भगवान आत्मा पोतापणे छे ने परपणे नथी पछी स्वभावपणे छे ने विभावपणे नथी लिखी अंदर अनेकांत की बात आत्मा सत है आत्मा सत है ये सत स्वरूप है सत स्वरूप है अभेद है आत्मा सत है ते भेद है एने अनेकांत कहवामां आवे आत्मा आनंद है आत्मा आनंद वाळो है ये भेद ये भेद आनंद वाव आनंद स्वरूप है आनंद वाव है एटलो भेद एज आत्मा आनंद स्वरूप है ती अभेद भेद भेड़ व्यवहार थी आनंद वाव आत्मा आनंद वाव है आनंद सहित है ये भेद थी आनंद स्वरूप है स्वरूप है सत तत्व लक्षण सतमात्र तत्व जी है ये सत स्वरूप है सत लक्षण वालों से भेद पड़ो वस्तु है ते सत लक्षण वाली है भेद पड़ो ये सतमात्र है ये भेद पड़ो आत्मा आनंद वालो है ये भेद थी गये व्यवहार थे ये आत्मा आनंद स्वरूप है स्वरूप है अभेद थी एनु नाम अनेकांत ने संशय नो निराकरण करवा वालो अनेकांत है समझाणो काय आ तो अध्यात्म कवच है एमा पण माखण एकला सीताओ माथी पण कवच बनाया नित्यम में प्रकाश काम आऊ अनेकांत स्वरूप कायम प्रकाश करो कायम रहो ये अनेकांत ने नमन करो ने नमस्कार करो कहवा समझाई से खाए शू कहू મારે તો ગુજરાતી હવે કાઠિયાવાડી છે ને તમારે ક્યાં ક્યાં અને શું કહ્યું ભગવાન આત્મા અનેકાંત સ્વરૂપ છે અનેક ધર્મ સ્વરૂપ છે અનેક ધર્મ સ્વરૂપ છે એટલે કે એને આનંદ વાળો કેવો એ પણ એક વ્યવહાર થઈ ગયો વ્યવહાર આનંદ સ્વરૂપ છે એવું અનેકાંત સ્વરૂપ એવું જે અનેક અનંત એવા અનંત અનેક અનંત ધર્મ ગુણ જેમાં રહ્યા છે એવો આત્મા એને અમે નિત પ્રકાશ કરો કાયમ આનંદ સ્વરૂપની પર્યાય પ્રગટ થાવ અને આનંદરૂપ કાયમ રહો એમ કરીને અનેકાંતને વંદન નમસ્કાર કર્યો છે, એ આદર કર્યો છે. સમજાણું થાય કે કોણ કે કોણ એમ પ્રકાશ કરો, કોણ અનેકાંતમય મૂર્તિ. અનેકાંતમય એટલે ન એકાંત ન અનેકાંત, જેમાં એક ધર્મ નથી પણ અનંત ધર્મ છે. અસ્તિનાશ્યન એનો અર્થ કર્યો છે કે સાધવાદ, અનેકાંત નો અર્થ જ કર્યો સાધવાદ. ખરેખર તો સાધવાદ કથન છે, અનેકાંત એનું વાચ છે, અને સાધવાદ વાચક શબ્દ છે. સમજાય છે કઈ શું કહ્યું કે વસ્તુનો અનેકાંત ધર્મ છે, એ તો એક સાથ છે. સાધવાદ અનેકાંત એક સાથ ધર્મને એક સાથ કહી શકતો નથી, જેથી સાધવાદ કથનચિત કહેવું. સમજાય છે કઈ કોઈ અપેક્ષા કહેવું એમાં અનેકાંતને સાધવાદ તરીકે કહ્યું છે, નહીતર અનેકાંત ને સાધવાદ માં વાત વાચક સંબંધ નથી. અનેક વાત વાચક સંબંધ નથી કે અનેકાંત છે એવું સાધવાદ એક હારી અનેકાંત બતાવે એમ નથી. એકને મુખ્ય કરીને બીજાને ગૌણ કરીને કહે છે, ન્યામ ઉદગૌણ નથી વસ્તુમાં. આનંદ ગુણો એક સાથે પડ્યા સમજાય છે કઈ. જયારે જ્ઞાન મુક્તિ વ્યાખ્યા કરે ત્યારે જ્ઞાન આત્મા, આનંદ મુક્તિ વ્યાખ્યા કરે તો આનંદ આત્મા, વીરી મુક્તિ વ્યાખ્યા કરે વીર્યથી આત્મા. એમ અંતરના તો એક સાથે અનંત ગુણ નો પિંડ આત્મા છે, એને સાધવાદ નામ અપેક્ષાથી કહેનારું વાચક છે, એને બતાવનારું છે, પણ એ જ એનો વાચક પૂરો થઈને આખું વાત કહેનાર છે એમ નથી. એનું આવી ચર્ચા પહેલી આવી ગઈ છે પત્રોમાં. ધનાલજી ભાઈ અનેક કામ છે, સાધવાદ એક છે કે ફેર છે? સમજાય છે? અનેકાંત પણ તો આત્માનો સ્વભાવ જ છે, અથવા દરેક પદાર્થનો સ્વભાવ છે. આપણે અહીં અનેકાંત અમૃત સ્વરૂપ આત્માને લેવો છે. સમજાય છે? ભગવાન આત્મા એક રૂપ હોવા છતાં તેમાં અનંત ગુણ છે, એવું જે અનેકાંત એનું સ્વરૂપ તેને બતાવનાર સાધવાદ છે. કથનથી કોઈ અપેક્ષા એમ કહે કે ગુણ છે, કોઈ વર્ષ ગુણ અભેદ છે, આનંદ છે, આનંદ સ્વરૂપ છે, પર્યાય છે, પર્યાય વાન છે. સમજાય છે? પર્યાય સ્વરૂપ જ છે એમ જે વાણી છે, એ વાણીમાં આખો નિકાંત એ કાર્ય પૂરું નથી આવતો, મુખ્ય ગૌણ કરીને પૂરું આવે છે. ભાઈ શું કીધું? મારી ત્યાં થઈ શકે છે મુખ્ય ગૌણ કરીને એ ગુણને મુખ્ય કરવો તેનું વાત, બીજી વાત ગૌણ સાથે હોય છે, પણ એક હરે એમાં ગુણ છે હું એક હારી કથન ન કરી શકે. સમજાય છે કઈ? પ્રમાણ સપ્તમી ખરેખર તો એનો આશય છે, માટે પ્રમાણ સપ્તમી છે. એના આશયની અપેક્ષા છે, ખરેખર તો નહીં સપ્તમી છે, પણ એનો આશય છે આખું બતાવવાનો, માટે પ્રમાણ સપ્તમી કહેવામાં આવે છે. પંડિતજી પ્રશ્ન કર્યો, સમજાય છે કઈ? આખું પ્રમાણનું એક હારી સ્વરૂપ તો સાધવાદમાં ન આવે એમ કહે. સાધવાદ કહેવામાં એનો આશય પ્રમાણનો બતાવવાનો હોય તો કહેવાય, પણ એનો આશય એક ધર્મને કહેવાનો હોય તો એ વાણીને નહીં કહેવાય, અને એને પ્રમાણરૂપ આખું બતાવવું હોય તો એને પ્રમાણ શબ્દભંગીનો વાચક કહેવાય. પ્રમાણ શબ્દભંગી વસ્તુ છે ને, સ્વપણે દ્રવ્ય પર્યાય પણ છે, આત્મ પ્રમાણ છે. ઓ આત્મ પ્રમાણ દ્રવ્યને પર્યાય આત્મ, આત્મ પ્રમાણ છે છે પણ નથી એમ પ્રમાણનું જ્ઞાન એક હારે, પણ એક હારે કેવું આખું એક હારી વાત છે તે આવે. સાધવાદમાં એક મુખ્ય ગૌણ આવ્યા વિના પર્યાય ને મુખતા દ્રવ્ય ને ગૌણતા, દ્રવ્ય ને મુખતા પર્યાય ને ગૌણતા એમ આવે, છતાં ગૌણ મુખ્ય આવીને બતાવે છે તો આખું, પણ એના આશયમાં જો એક ધર્મને બતાવવું હોય તો તેને નૈક વાત કહેવાય, આખાને બતાવવાનો આશય એ તો તે જ વાક્યને પ્રમાણ કહેવાય. નહીં જેણું પડી ગયું એના અભિપ્રાયમાં સંપૂર્ણ બતાવવાનું એ વાક્યમાં હોય તે વાક્યને પ્રમાણ વાક્ય કહેવાય. અભિપ્રાયમાં એક ધર્મને બતાવવાનું વાક્ય હોય તો તે જ વાક્યને નય વાક્ય કહેવાય. જેની વાત થઈ ગઈ થોડી સમજાણું કઈ અહીંયા તો વિકરાગ માર્ગ એને સમજવા માટે ઘણો પ્રયાસ જોઈએ. આ કઈ સમજ્યા વિના પ્રાપ્ત થાય એવી ચીજ નથી. કારણ કે એ તો સમજણ નો પિંડ જ છે. એ તો સમજણ નો પિંડ છે તો સમજણ દ્વારા સમજાવેલું છે. બીજી કોઈ ચીજ છે નહી. આ તો બે વાત જીણી પડી ગઈ. એક તો અનેકાંત વસ્તુ છે એને અનેકાંત શબ્દ દ્વારા આમાં સાદવાદ આવે છે એને બતાવે ખરું. પણ એક હરિ શબ્દ અનેકાંત પણ હોઈ શકે. ત્યારે ભાઈ નો પ્રશ્ન થયો પ્રમાણ ભાઈ કેમ ન આવ્યું એ કાર્ય એમ પ્રશ્ન થયો. બારમી એ કાર્ય બતાવ તો પ્રમાણ હોય શકે કે નહીં હોય કે નહીં એમ એ કાર્ય બતાવે નહીં સાદવાદ એમ કીધું. સાદવાદ એ કાર્ય બતાવે નહીં તો પ્રમાણનું કઈ સાદવાદ હોય પ્રમાણનું ભાઈ હોય કે નહીં એમ એમ પ્રશ્ન થયો. વાક તો એનું એ હોય પણ આશયમાં આખી ચીજને બતાવી હોય તો તેને પ્રમાણ વાક્યથી પ્રમાણ શબ્દ મૂકી થાય અને એને કેનારનો આશય એક ધર્મને મુક્ત કરીને કેવું હોય તો તે નહીં વાક્ય એને એક ધર્મ બતાવે. જય જેની વાત છે ભાઈ બે છે એ ચર્ચા થઈ ગઈ છે પહેલી ઘણી પ્રમાણ લઈને પણ પૂર્તિમાં આવી આવી સમજાણો કુચિન ક્યાંક લખીશ બુકમાં લખાણ છે ને ક્યાંક પુસ્તકમાં ક્યાંક લખીશ. અહીં કે છે અનેકાંત એટલે કે સાદવાદ એમ કહ્યું. અનેકાંત ની વ્યાખ્યા જમણે તે મળી તે જ છે સ્વરૂપ જેમ વસ્તુનું અનેકાંત સ્વરૂપ અને સ્વભાવ છે જેનો વસ્તુ જે છે ભગવાન આત્મા એનું અનેકાંત સ્વરૂપ છે જેનો અનેકાંત સ્વભાવ છે જેનો અનેકાંત મય છે તે જે સમજાય છે કઈ એવી કોણ કે વાણી હવે અહીં ચૂકે છે એને બતાવનારી એવી જે સર્વજ્ઞની વાણી વાત વાણીને યાદ કર્યા ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ એક સમયમાં જેને ત્રણ કાળ ત્રણ લોક જાયા એની વાણીને શાસ્ત્ર પ્રમાણ તરીકે ગણાય છે. એ અજ્ઞાની પોતાની કલ્પનાથી જે કહે સર્વજ્ઞની સર્વજ્ઞ સિવાય એ વાણી માન છે નહીં. તમને જો ધર્મનું મૂળ આ સર્વજ્ઞ લક્ષણ શરૂ કર્યું છે પોતાની કલ્પના એ કોઈ કહે કે અમને આમ લાગે છે ને અમને આમ લાગે એમ ન હાલે. સર્વજ્ઞ પરમાત્મા જેને એક સમયમાં એવું જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકનું પોતાની પર્યાયની નિર્મળતામાં એનું જ્ઞાન આવી જાય એવી સર્વજ્ઞ દશા એની જે વાણી એને અનેકાંત વાણી સાદવાદ વાણી કહે. એવા વિતરાગ સર્વજ્ઞ સિવાય બીજાની એવી વાણી હોઈ શકે હજે સર્વજ્ઞ ના છે કારણ થી નિર્ણય કરવામાં સંપ્રદાય સમજાણું કઈ સર્વજ્ઞ એક સમયમાં કેમ જાણે નિશ્ચિત અનિશ્ચિત ને જાણે ને ફલાણું આમ જાણે ઢીકણું આમ જાણે કેટલા ગડબડ ગોટા. ભગવાન જ્ઞાન સર્વજ્ઞ શબ્દ પડ્યો જ્યાં ઉડા કે સર્વજ્ઞ છે માંથી વ્યવહાર થયો કેમ કે માં સર્વ આવ્યું છે. અહીં કે ના એ સર્વજ્ઞ સ્વરૂપ એવી પોતાના પર્યાય નો સ્વભાવ છે નિશ્ચય થી સર્વજ્ઞ છે. પર્યાય સર્વને જાણવા રૂપે જાનુશીલ રૂપે જ્ઞાન જ પ્રજ્ઞમું છે. સર્વને જાણવા રૂપે પ્રણમેલી પર્યાય શ્વાસ નિશ્ચય સર્વજ્ઞ છે. સમજાય છે ગાય કે નહીં એમાં સર્વ શબ્દ પડ્યો માટે વ્યવહાર શબ્દ થઈ ગયો વ્યવહાર સત થઈ ગયો માટે પરને જાણવું સત થઈ ગયું એમ નથી. અમરને મારા હરે ગોટા પણ એક એકમાં ગોટા. આખી વાત પરમાત્મા પોતે સર્વજ્ઞ સ્વરૂપ વસ્તુ સર્વજ્ઞ શક્તિ એની છે આત્માની સર્વજ્ઞ શક્તિ છે
એ શક્તિ જયારે વ્યક્તપણે સર્વજ્ઞપણે પણમય તો સ્વપણાનું પરિણમન છે, એમાં પરની અપેક્ષા આવતી નથી. સર્વજ્ઞપણે સર્વજ્ઞ પર્યાય પર્યાય ને સર્વજ્ઞ કહેવાય છે. સમજાય છે? નાથમાં એ પ્રથમ એક ફેરી પરમાત્મા કાશમાં નાથો છે. જળનું નદીનું પાણી આમ જળ છે ને પાણી, એ પાણીને જોતા ઉપર જે નક્ષત્ર તારા અંદર જે જણાય છે, એની પાણીને જોતા જણાય જાય છે. નક્ષત્ર આદિ જોવા પડતા એ આમ જળને જોતા જ ઉપરના નક્ષત્ર આદિ એમાં જણાય, આ પાણીને જોતા જણાય જાય છે. એમ આત્માની પૂર્ણ પર્યાયને જોતા લોકાલોક શું એમાં જણાય જાય છે. સમજાણું કાંઈ? આવો આત્મા સાકાત વાળો છે એની એની ખબર ન મળે. ભગવાન આત્મા સર્વજ્ઞ શક્તિ અને સ્વરૂપ, એ સર્વજ્ઞ શક્તિની જ્યાં અંતર્મુખ થઈને પ્રતીત કરી, નિર્વિકલ્પ પ્રતીત કરી, તો આ સર્વજ્ઞ સ્વરૂપ જ આત્મા. સમજાય છે? એવી સર્વજ્ઞની પ્રતીતિ નિર્વિકલ્પ સમ્યક દર્શન થયું એટલે સર્વજ્ઞ સ્વભાવને સાધવાની શક્તિ એકાકાર થવા માંડી. એકાકાર થઈને જ્યાં વ્યક્તપૂર્ણ દશા થઈ, એ પોતાની જ પર્યાય સર્વજ્ઞ રૂપે થયેલી, પોતાને આશરે પોતાની પોતામાં, એ સર્વજ્ઞની પર્યાયનો કરતા એ કરણ એ કર્મ એ સંપ્રદાન એ અપાદાન એ આધાર આધાર એ શેઠામાં બહુ ધ્યાન રાખવું પડશે. બીડીમાં હેલમેટ પપ્પા અહીંયા હાલે હું નથી ત્યાં અહીંયા બધા સાયકલ ને જ્યાં જ્યાં જતા હોય જાણે ફાવી ગયા જાણે એવું અહીંયા અહીં ખરાબ કરી નાખ્યા આડતિયા કરીને કાંઈ કર્યું નથી. જો એને ખબર તો હોય ને, હવે તો બધી ખબર પડશે. એ રીતે એમ હોય અમે બધું ધ્યાન રાખીએ છીએ, આમ સાયકલ આ કામ જાય આ ફેરવું આ ફેરવું આટલા આડતિયા કરે આટલું કર્યું ત્યારે પૈસા પેદા થાય મફત થતા છે એમ માને કલ્પના કરી હતી. બસ એ સિવાય કઈ સાયકલે હલવો નથી, ગામડામાં ગયા નથી, બીજાને સમજાવ્યું નથી, આડતિયા કર્યા નથી. એ સમજી ભાઈ ની વાત કરીએ પોગલ ની. સમજાણું કઈ? અહીં તો કે છે આ સર્વજ્ઞ પછી એની વાણી. હોય તો એમ સર્વજ્ઞ એની વાણી, સર્વજ્ઞ એક સમયમાં, સમજાણું કાંઈ? આમ થઈ ગયો છે થોડી છોટાભાઈ ને દબાવીને બેઠા છે, આમ બે ને રાધા જાય વિવેક રાખવો જોઈએ ને. ઓ સમજાણવાના શું કે છે? સર્વજ્ઞ એક સેકન્ડ ના અસંખ્યમાં ભાગમાં એક સમયમાં, એટલે કાવ ટૂંકા ટૂંકામાં જ હોય તો સર્વજ્ઞ કહેવાય ને. બે સમય ને ભેગા થઈને જાણે એ સર્વજ્ઞ છે કેવા? હે, પણ જેને એક સમયમાં ના જાણે, બે સમય જાણે, ત્રણ સમય જાણે, એ સર્વજ્ઞ ક્યાં થયો? એ તો એ તો પૂર્ણ એક સમય નાનામાં નાનો કાળ એમાં આત્માની દશા પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા એનો અંતર ભોલન કરીને જે દશા પ્રગટ થઈ એ પોતાની સર્વજ્ઞ પર્યાય જો આશ્રય પૂરણ પોતાથી છે. પરને જાણે છે માટી એમાં વ્યવહાર આવી ગયો એમ છે? એ તો પરને આ જાણવું એમ કેવો એ વ્યવહાર છે? બાકી છે તો સર્વજ્ઞ પોતાની પર્યાય. આ મોટા પંડિતોમાં ચર્ચા આવી છે ખાણિયામાં. હાજી વ્યવહાર ઓળખો, આપણે એમ કે વ્યવહાર છે, પરને જાણે વ્યવહાર થઈને પાછું પૂરું વ્યવહાર આ તો થપો છે ને, એ આપવા જાણતા નથી ન જાણે એ વ્યવહાર દ્રષ્ટિ. એટલે વ્યવહારે વ્યવહાર સાચો છે, નીતિ થી તો મારા એવી વાત આવી છે, મારા ગૂંટા ઉઠા મને અહીં કે છે. સર્વજ્ઞ પહેલી વાત યાદ કરી, ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી આત્મા એની જ્યાં અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞની પ્રતિ ત્યાં તો સર્વજ્ઞ તરફ જયા વિના દ્રવ્યમાં ઢયા વિના તેની પ્રતિ થાય અને એ પ્રતીતમાં આવ્યો કે હું તો જ્ઞાન સ્વરૂપ પૂર્ણ છું પૂરણ છું પૂર્ણ છું કે આખી જ્ઞાન સ્વરૂપ એમાં એકાકાર થઈની જ્યાં પ્રદશા પ્રગતિ એ તો જે શક્તિ હતી એનો પ્રવાહ આવ્યો બહાર એ હતો એનો પાર પર્યાય બહાર એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક નહીં પણ એક સમયની પર્યાય ને જાણી ત્યાં બધું જણાય જાય એ ભગવાનની વાણી એને નમસ્કાર અહીંયા કરવામાં સમજાણું થાય એની વાણી એટલે કે દિવ્ય ધ્વનિ એટલે કે પ્રધાન અવાજ દિવ્ય પ્રધાન અવાજ અલૌકિક અવાજ ઓમ ધ્વનિ છૂટે અંદર હોય જ નહીં પણ ઓમ અંદર સમજાય છે ભાઈ એવું જ્ઞાન છે માટે વાણી નીકળે છે એમ નહીં એનું જોગ કંપન છે માટે વાણી નીકળે છે એમે નહીં જોગ કંપન છે તો વાણી નીકળે તો કંપનો સદાય છે અને જ્ઞાન છે માટે નીકળે તો કેવું જ્ઞાન સદાય છે પણ જયારે વાણી નીકળે ત્યારે તેને જોગ ને જ્ઞાન ને નિમિત્ત કહેવામાં એવું આમાં સ્વતંત્રતા થઈ ગઈ સમજાણું થાય વાણી સર્વજ્ઞ થયા માટે વાણી નીકળી સર્વજ્ઞ ને લઈને તો સર્વજ્ઞ તો સદાય નિરંતર વાણી નીકળવી અને જોગ ને લઈને નીકળે તો જોગ પણ નિરંતર કંપન છે જ્યાં સુધી અજોગ ન થાય ત્યાં સુધી બસ સિદ્ધાંત સિદ્ધ થઈ ગયો કે જયારે વાણીને નીકળવાની યોગતા છે ત્યારે વાણી નીકળે છે તેને સર્વજ્ઞની વાણી ઓલા જોગનું જ્ઞાન નિમિત્ત માટે કહેવામાં આવે મને ન્યા પણ સિદ્ધ સમજાણું કાંઈ અને વાણીના સાંભળનારાઓને પણ ત્યાં તો આખું નીકળે છે પૂરું વાણીમાં વાણીમાં સ્વપર વાર્તા કહેવાની તાકાત છે આત્મામાં સ્વપર જાણવાની તાકાત છે આત્માને સ્વપર કહેવાની તાકાત આત્મામાં નથી વાણીમાં સ્વપરને જાણવાની તાકાત નથી વાણીમાં સ્વપરને કહેવાની તાકાત છે અધરથી વાણી નીકળે કે અધરથી નીકળે સાંભળને એ તે જ કાળે જયારે દીવ ધ્વનિ દીવ અવાજ નું પ્રણ ધ્વનિ ઉઠે આખા શરીરમાંથી ધ્વનિ રજકણ ના પરિણમન નો એને કાળ ભાષા વર્ગડાનો હોય છે ને સમજાય છે કાંઈ એવી જે વાણી એને દીવ ધ્વનિ કહે છે સર્વજ્ઞ તો શું વાત પણ જોડે વાણી પ્રણમે તેને દિવ્ય પ્રધાન અવાજ કહે એવી વાણી અલ્પજ્ઞ પ્રાણીને કોઈને હોઈ શકે માટે લોકોને એમ કે જ્ઞાન કરતા અને વાણી કાર્ય એમ છે ભાઈ એમાંથી પોતાની યોગતા છે એને વાણી તો બધવાય હજુ આમાંની જેવું સૂચનો હોય ને એવું સમજે છે એટલે નિમિત્ત તો પૂરું છે પણ એમાં જેટલું સમજે એટલું એમાં નિમિત્ત કહેવામાં આવે છે કહીનો એટલે આને લઈને આ થાય છે એમ રહ્યું સમજાય છે ભાઈ શું કહેવાય રૂકમણીનો પુત્ર પ્રદ્યુમન પ્રદ્યુમનને પૂછવા ગયા હતા નારદ ભગવાન પાસે સિમંદર ભગવાન પાસે રૂકમણી નો પુત્ર પ્રદ્યુમન ખોવાઈ ગયો ને ભગવાન પાસે ગયા હતા અહીં ભગવાન નહોતા ન્યાય ગયા હતા એને એવો ખ્યાલ આવ્યો કે ભગવાન કઈ ના પ્રદ્યુમન છે એમ નથી એને કેવું ત્યાં તો એક હારી ધ્વનિ ઉઠે છે ઓમ ધ્વનિ નારદ ને એમ આવ્યું કે ભગવાને કહ્યું પ્રદ્યુમન પ્રદ્યુમન સો વર્ષે આવશે ત્યાં એને ખ્યાલ નહીં આવ્યો એની યુક્ત એ હતી ખ્યાલ માં એવું નિમિત્ત પાકું થાય સમજાણું કાંઈ એના ખ્યાલમાં આવ્યું બીજાને ખ્યાલમાં એમ આવે આજ ભગવાન કાયક ની વાત કરી રહ્યા છે. સમજાવું કઈ એને પોતાને કાયક નું જ્ઞાન આવ્યું. આજ ભગવાન ની વાણીમાં કાયક ની વાત આવી હતી. એને જે ખ્યાલમાં પ્રણમ્યું એવું એને લઈને ક્યાં તો આખું થઈ કરે પોતાને કારણે બધા સમજે તે વાણીને કારણે. પણ નો આવે કેમ છે પછી નો હતો એ નો હતો અહીં સાંભળવા કોણ આવે ત્યાં છે ને વાણી છે એ છે શું વાણીમાં તો બધું એ ખરે આવે છે. ગણધર એ વાણી સાંભળીને ચૌદ પૂરો ને બારંગ ની રચના કરે અને નારદ આદિ જેવા એટલું સાંભળ્યું કે આ પ્રદ્યુમ્ન આમ છે એમ ભગવાન કહે છે. જે જેની વર્તમાન જ્ઞાનની યોગ્યતાનો સૂક્ષ્મ હતો તેટલું તેને પોતાથી ખ્યાલમાં આવ્યું ત્યારે આ નિમિત્તમાં આમ હતો એમ કહેવામાં આજે વાત સ્વતંત્ર છે. સમજાવું કઈ એ દેવધ્વનિ એને જેનું સ્વરૂપ છે અનેકાન તેને પ્રકાશમાન રહો એમ કરીને આદર કર્યો કે જેનો નમસ્કાર. આ અવસરે આશંકા ઉપજે છે પાછા જોઈએ આશંકાઓ શંકા નહીં આ શબ્દ જ વાપરે છે. કોઈ જાણશે અનેકાંત તો સંશય છે કઈ ઠેકાણું ન મળે. અનેકાંત તો સંશય છે નિત છે કે અનિત છે શુદ્ધ છે કે અશુદ્ધ છે કઈ નિર્ણય ન મળે એમાં તો સંશયવાદી તો થયો એમ જ્ઞાનીનો પ્રશ્ન. સંશય મિથ્યા છે સંશય તો મિથ્યા હોય છે કઈ નિર્ધાર ન મળે અહીંયા કે છે ને કઈ નહીં ભાઈ તો આ નિમિત્તથી થાય ને ઉપાદાનથી થાય નિશ્ચયથી થાય ને વ્યવહારથી થાય કઈ નિર્ધાર કરો એ અનેકાન નહીં. અનેકાંતનો સંશય નિરાકરણ કરવાનો સ્વભાવ છે. આત્મામાં દરેક કાર્યમાં નિમિત્તથી પણ થાય જેમાં નિમિત્ત આવે એવું થાય અને ઉપાદાને પણ થાય તો અનેકાંત એમ નહીં. જેની પોતાની ઉપાદાનતા તે પ્રમાણે થાય નિમિત્તથી ન થાય એને નિમિત્તથી થાય એમ વ્યવહારમાં કહેવામાં કે છે કે સંશય તો મિથ્યા સંશય નિર્ણય ન મળે પરનો કરતા છે કરતા નથી એવો આ એક વાત છે. નિશ્ચયથી કરતા નથી વ્યવહારે કરતા છે એમ બે આવ્યું વ્યવહારે કરતા નહીં. હવે એનો નિર્ધાર ખરો કે નહીં કઈ એ ખરેખર કરતા છે કે નથી કરતા એનો કઈ નિર્ણય કે ના એ નિશ્ચયથી કરતા નથી કેમ કે તે રૂપે પરણતો નથી પણ વ્યવહારે કરતા છે કારણ કે એ પૂતે હોય તો ત્યાં થાય છે. વ્યવહાર એનો નંદનજી એમ છે જ નહીં ભાઈ કરતા પરનો હોઈ શકે જ નહીં. પરની પર્યાયનો કરતા કોઈ હોઈ શકે જ નહીં. વ્યવહારે કયો એ તો શોધ જોડી નિમિત્ત પણ શું તેનું જ્ઞાન કરાવવા એ વાત કરી છે. એથી એમ થતું નથી કે આનાથી થયું ને નિમિત્તથી થયું એક કાર્યના બે કારણ એમ કહેવાય ખરું છે. પણ બે થઈને ભેગા થઈને એક કાર્ય કર્યું છે એમ નથી. વાણી સંશય છે ને અંગ અનિકાન સંશય મિથ્યા તેનું આમ સમાધાન કરવું અનેકાંતો સંશયનું દૂરીકરણશીલ છે. લેખો અનેકાંતો સંશયનો દૂર કરવા વાળો સ્વભાવ છે. જ્યાં ભગવાન આત્મા પરનો ત્રણ કાળમાં કરતા નથી સમજાય છે અને પોતાનો કરતા છે એનું નામ અનેકાંત થી સંશયને દૂર કરનાર. એનો કરતા છે કે નહીં પોતાનો કરતા છે કે નહીં નો કરતા છે કે નહીં કઈ સંશય રહી અનેકાન છે જ નહીં દૂર કરે. ભગવાન આત્મા પોતાની જ પર્યાય ને કરે ભણી કરે નહીં, ત્રણ કાળ ના કરે ને એવો સંશય જેને હોય કે વ્યવહારે કરે એમાં કઈક વિશે એ સંશયને દૂરીકરણ ચિંતે દૂર કરવાનો સ્વભાવ છે. ભગવાન આત્મા કોઈ પરદ્રવ નું ત્રણ કાળ માત્ર ને લોકમાં કઈ પણ કરતો એ દીવ ધની એમ કે છે કે આ દીવ ધની થી તમારામાં જ્ઞાન નું કઈ થતું નથી એમ દીવ ધની માં એવું છે. અમારાથી તમને કઈ જ્ઞાન ન થાય નિમિત્ત થી તમે નહીં બોલી બોલે કોણ બોલે કોણ ભગવાન શંકર ડોલી બોલવાની ક્રિયા નું કામ છે તો સાચે એ શું નિમિત્ત થતો થાય નહીતર ન થાય એમ છે. ભગવાન નું જ્ઞાન ને યોગ તો સદાય છે જયારે દીવ ધની ને ભાષા સર્જના માંથી ભાષા થવાનો કાળ હોય તે જ કાળે ભાષા થાય. સમજાય છે કઈ? ભગવાન ને કારણે નહીં, યોગ જ્ઞાન ને કારણે નહીં, યોગ ને કારણે નહીં, પણ થાય ત્યારે નિમિત્ત કારણ તરીકે કહેવામાં અરે આવું સ્વતંત્ર સ્વરૂપ એને હજી એની અંતરમાં દ્રષ્ટિમાં જાય ક્યારે કારણ દ્રષ્ટિ જેવી પરતંત્રમાં ભેના કરે એને અંતર્મુક્ત થવાનો અવકાશ ગીરીને આવે. સમજાણું કઈ? સંશય તો દૂરીકરણ અનેકાંતો સંશય નો દૂર કરવાનો સ્વભાવ છે અને વસ્તુ સ્વરૂપ નો સાધનશીલ છે. વસ્તુ સ્વરૂપ છે તેને સાધન કરનારો સ્વભાવ છે. વસ્તુના સાધન ને સિદ્ધ કરવાનો જેનો સ્વભાવ છે. વિરોધ કરવાનો નહીં, સંશય કરવાનો નહીં. ભગવાન આત્મા અખંડાનંદ સર્વજ્ઞ સ્વભાવે વસ્તુ છે, પર્યાય નથી, વસ્તુમાં પૂર્ણ છે. પર્યાય પ્રગટે ત્યારે શક્તિ પૂર્ણ છે, પર્યાય પૂર્ણ છે એમ સર્વજ્ઞ ની વાણી અથવા અનેકાંત સંશયને દૂર કરનાર છે. સમજાણું કઈ? એવું પણ આવ્યું કે ભગવાનની વાણી એ તો સામા અને સંશય દૂર કરે એવું જ છે. એમ એમ કેવું થાય એ વાણીમાં નિમિત્ત પણ છે પણ ત્યાં સાંભળે એને સંશય દૂર થાય એવો જ એનો સ્વભાવ છે. ત્યાં સમજાણું કઈ? હા, ભગવાનની વાણી એ છે. વાણી તો ભગવાનની કહેવી એ ઉપચારથી છે, એની વાણી નથી. વાણી તો ભૂતગળની છે. ભાષા વર્ગણામાં જ એવું પરિણામ થયું છે કે જેવું સર્વજ્ઞ જોયું તેવી વાણી કહેવામાં આવે. પરમાણુ પરિણામ સદ્રંથ છે, નવતત્વ છે, પંચાસિકાય છે, પંચાસિકાયમાં શુદ્ધ આત્મતત્વથી ઉપાધિ છે એ બી વાણીનું પરિણામ આવે. આ જ્ઞાન કરતા માંથી આવે એમ છે નહીં. નહીં, અને વાણી એવી છે અનેકાંતની વસ્તુને સાધનશીલ વાળી સંશયને દૂરી કરવા વાવી. મારે તો અત્યારે બીજું કેવું છે કે વાણી એવી છે બધા સાંભળનારનો સંશય દૂર થાય અને અહીંયા સાધનશીલ સ્વભાવ પ્રગટે વાણીને કારણે. પણ વાણીમાં એવું છે ને જ્યાં નિમિત્ત કેવો હોય એના નિમિત્ત કહેવામાં. હા, એ સંતાની વાત. હા, એને જ વાણી માં સાંભળવા ગયો છો ને સાંભળી એમ કહેવામાં આવે છે. એટલે સાંભળી છે ક્યાં? સારી વાત. વાણી તો વાણી અનેકાંતમય છે પણ એ અનેકાંત વાણી સંશયને દૂરીકરણ સ્વભાવ અને વસ્તુનો સાધનશીલ સ્વભાવ. વસ્તુ જેવી છે તેવી સાધન સિદ્ધ કરે તેવો સ્વભાવ છે. સમજાય છે કાંઈ? એ વાણી જેને સાંભળે છે એ સાંભળનારના પર્યાયમાં સંશય દૂરીકરણ થઈ જાય છે, વસ્તુનું સાધન સિલસવા થઈ જાય છે. સમજાય એમ કાંઈ? એવી વાત લીધી નથી, નો સમજ્યા ભાઈ, એને કઈ લેવું, એને એને વાણી સાંભળી નથી. હા, અને ત્યાં સમુદ્રમાં સાંભળ્યો હોય વાણી પણ એને સાંભળી નથી. એને વાણીમાં જે કહેવાનો ભાવ છે એ ભાવ એને બેઠો જયારે અંદર, તો ત્યારે સાંભળી એમ કહેવામાં આવે. સમજો એમ કે છે ને, સમજો પાંચ છ રાત લઈ આવી, સમજો શું સમજો પાંચ બોલ કે હાથ નું આપવું હતું ઠીક જાઓ છોકરાને કે ને કઈ હા સુમલાલજી લડકા કે ને પાંચ કેરી કેરી સમજ્યા આમ સમજો કઈ એમ કે ભાઈ કેરી નથી કારણ હાથ લઈ આવે ને આમ મહેમાન આવે સલાહ કારણ કે રોટલી કઈ જાય રસ દેવું પાંચેર કે લેવા બે પણ પાંચ મણ પણ બે મહેમાન વધી ગયા દસ સેકન્ડ સમજો કાંઈ શું સમજો દસ દસ સેકન્ડ હા જા હવે સમજો હું કહું છું સમજો હવે જા લેવા એ કીધું એ સમજો હોય તો સમજો કહેવાય સાંભળ્યું કહેવાય નતર સાંભળ્યો નથી સાંભળ્યો ત્યારે બરાબર સાંભળ્યો નથી હું તમને કેરી નું કહું ને તું કહું સમજો તું આ કેરી કઈ પાકી કાચી નહીં આ રોટલી કરી જાય છે બે મણ નો કેરી કઈ તને અત્યારે ક્યાં કાચી કહેવાનું કરે સમજો હા એમ આય વાણી જેવી કીધી એવું બોલો સમજો અત્યારે વાણી અને સંસદ દૂરી કરવામાં સમજાવું કાંઈ એનો દ્રષ્ટાંત આપે તેનું વિવરણ તેનું કથન વિશેષ વિસ્તાર જોરો એમ આવે છે ને એનો જોરો ઓલા ભાઈ સમય એમ આવે છે જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્ય ગુણાત્મક છે એ કોઈ હોવા વાળી વસ્તુ છે આત્મા પરમાણુ વાળી છે હોવા વાળી વસ્તુ છે તે દ્રવ્ય અને ગુણ વસ્તુ અને એની શક્તિ સ્વરૂપ છે જે કઈ હોવા વાળો આત્મા હોવા વાળા પરમાણુ સદ્રવ તે દ્રવ અને ગુણ સ્વરૂપ છે વસ્તુ અને શક્તિ સ્વરૂપ છે સત્તાવાન ને સત્તા સ્વરૂપ એમાં જે સત્તા અભેદપણે દ્રવરૂપ કહેવાય છે જે સત્તા અભેદપણે દ્રવરૂપ કહેવાય છે એટલે સત માત્ર વસ્તુને સત માત્ર એ અભેદપણે કહ્યું જે સત્તા ભેદપણે ગુણરૂપ કહેવાય તે સત્તા લક્ષણ છે અને દ્રવ તેનું લક્ષ છે ભેદથી એ સત્તા હોવાનું આપણે જ્ઞાનથી દાખલા છે આનંદ 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 જે છે એ ગુણ છે આનંદ સ્વરૂપ છે એ અભેદથી એ આનંદ ભાવો છે એ ભેટી ગુણને ગુણ ભાવો કીધો આખો કીધો ગુણ સ્વરૂપ કીધો અને એને આ ગુણ લક્ષણે લક્ષિત થાય છે આનંદ સ્વરૂપથી આત્મા આનંદ લક્ષણ ભાવોથી આત્મા એ ગુણ થયો અને ગુણ થયો એની એ સત્તાની અભિજ્ઞ ભૂતિ કે પ્રથમ કર્મ એના મને કારણ છે બધું સમજવું પડશે આમાં ખરી નહી એ વસ્તુ હોવા વાળી છે ને સતત સત લક્ષણ વસ્તુ છે તે સત હોવા વાળા લક્ષણ વાળી છે એ જ વસ્તુ સત સ્વરૂપ છે એને એને ભેદથી કીધું એને એને ભેદથી કહ્યું એનો મને કામ છે હા એક વસ્તુ ને એને
એક અપેક્ષા બીજી ને ઓછી અપેક્ષા બીજી એમ અપેક્ષા બીજી વસ્તુ એની એ સત્વમ સત લક્ષણમ આ બે શબ્દ છે વસ્તુ તે સત હોવા વાળા લક્ષણ વાળી છે વ્યવહારથી અને તે સત સ્વરૂપ છે વિરવા પણ છે ને પણ વિશેષણ વિના કરવાનું આપણે વિશેષણ વિના વિશેષને સમજાવી શકાતો જો કે દ્રવ્યમાં તે ગુણ ગર્ભી છે જીવો છે એક છે પણ આવ્યું
નથી
છતાં તે વિશેષણ સમજાવ્યા વિના તે સમજી શકો આત્મા તે જ્ઞાન સત્તા દીધી ને લક્ષ્મી નથી સમજાય છે મજબૂત પદ્ધતિ ક્ષેત્રી ક્ષેત્રી તો આ ક્ષેત્રી પદ્ધતિ ના ને ક્ષેત્રી માં બે તગડા ભેગા થયા નવ થઈ
ગયું
ઝીણું આવે આ તો ઝીણું આવી હતી ખાનકાશનો પેલો થોડું સમજ્યું શુક્રવાર શુક્રવાર શુભા બલી આઠે કાણું ચડતે પોએ કોકમાં ભલી બજાર કરાય આવે છે ને એ હું આવતા શીખતા પેલા અમદાવાદની વાત ને શુક્રવારે શોભા ભલી આઠે કાણે થાય ચડતે પોરે કોકમાં ભલી બજાર ચડતો પોરસે ને જોવું ને ચડતો પોરસે કે
નહીં
શોક આવે છે અમદાવાદની બજાર એમાં એ પણ શુક્રવાર થાય જોવું ને કે છે ભગવાન સાંભળ ને ભાઈ વસ્તુ છે ને વસ્તુ હોવા વાળો પદાર્થ છે ને એમ કહ્યું માથે જો જે કોઈ સત્તા સર્વસ્તુ એમ કહ્યું જે કોઈ હોવા વાળી વસ્તુ સત્તા એટલે હોવાપણા વાળી છે એ સત્તા ભેદપણે ગુણરૂપે કહેવાય છે સત્તા અભેદપણે દ્રવરૂપ કહેવાય છે અને તે જ સત્તાને ભેદપણે ગુણરૂપ કહેવાય છે એ સત્તાને દ્રવરૂપ કહેવાય છે અભેદથી એ સત્તાને ભેદથી ગુણરૂપ કહેવાય છે આનંદ સમજાણું કાંઈ આનંદ છે ત્રિકાળ છે અને અનુભવમાં આવે તે એક સમયનો આનંદ છે એક સમયનો અંત ત્રિકાળમાં નથી અને ત્રિકાળનો અંત એ સમયમાં આવતો નથી આખો સમજાણું કાંઈ એવું અનેક થોક એવું છે એ તો સત્તાથી વાત છે એક રૂપ આનંદ એક અનંત આનંદ એ પણ પોતે અને એક સમયનો આનંદ અનુભવે એ પણ પોતે હા દરેક પર્યાય તો બે અનેકાન છે બે ધર્મો એક સાથે માં પર્યાય ધર્મ પણ છે દરેક ધર્મ પણ સમજાણું કાંઈ પર્યાય ધર્મ અનુભવ ધર્મ દ્રવ્યને સ્પર્શતું નથી અનુભવ ધર્મ આનંદનો એક પર્યાયનો અનુભવ એ દ્રવ્યને અડતું નથી કારણ કે દ્રવ્યને અનુભવી શકતું નથી સમજાય છે અને જ્ઞાનમાં એમ કહીએ કે જ્ઞાન દ્રવ્યને પર્યાયનું ત્રણકાળનું જ્ઞાન આવી નથી પર્યાય જ્ઞાનમાં દ્રવ્યનું પર્યાયનું બધું જ્ઞાન આવ્યું નથી અનુભવમાં એકલા પર્યાયનું જ્ઞાન છે અનુભવ છે દ્રવ્યનો અનુભવ ન હોય ખેલા થઈ ગયા પર્યાયમાં સમજાય છે કાંઈ જું આમાં તો બહુ સુભાલનભાઈ ધ્યાન બહુ રાખવા જેવું છે એ મધનભાઈ કાનપુરના રૂપિયા આવ્યા કરે દરરોજ 25-25 હજાર 20-20 હજાર આવો અમને આપણો ખોટો ગણાય પાછો નખાય જય પકડું જ બાપુ છે તારો સ્વભાવ છે તારું સ્વરૂપ છે હું આનંદ સ્વરૂપ છો હું સત્તા સ્વરૂપ છો અને સત્તા ગુણ થી લઈએ તો સત્તા ગુણ વાળો તું છો હું સત્તા સ્વરૂપ છો અને બીજી રીતે સત્તા ગુણ વાળો છો સત્તા થઈ ગયું લક્ષણ દ્રવ્ય થઈ ગયું લક્ષ સત્તા સ્વરૂપ છો અભે સમજાણું કઈ હરી વાત હા અને કામ પર્યાય નો અનુભવ તેનો પૂરો અનુભવ છે પર્યાય નો આનંદ નો અનુભવ પૂરણ જ્ઞાન નો અનુભવ પણ એ અનુભવ વેદન સર્વજ્ઞ પર્યાય નો પર્યાય માં વેદન એક સમય નું છે જ્ઞાન ત્રણકાળ નું છે તમારાજી વસ્તુ સ્વરૂપ અનાદિ નિધન આવું છે વસ્તુ સ્વરૂપ અનાદિ અનંત આવું છે અનાદિ નિધન અદિ અનિધન આનું નામ અનેકાન વસ્તુ સ્વરૂપ અનાદિ અનંત ભગવાન આનંદ લક્ષણે લક્ષિત થાય છે ભગવાન આનંદ સ્વરૂપ આત્મા હે નહી આનું હું આવો એટલું સત્તા ભાઈ હું આવો હું અવલંબન જી પણ સત્તા અસ્તિત્વ લેવું છે અસ્તિત્વ લેવું છે ને સત્તને અસ્તિત્વ હોય પછી એની વ્યાખ્યા હોય ને આ છે પછી એમાં શું શું છે એ પછી પણ આ છે એથી સદપદ પરૂપણા પહેલી આવતા પહેલી સદપદ પરૂપણા શરૂ થાય સટખંડ અનુયોગમાં પછી છે એની વ્યાખ્યા છે શું જ્ઞાન છે આનંદ છે એમાં સદગતિ છે સમજાય છે એની વ્યાખ્યા હોય એની વ્યાખ્યા હોય પણ હોય છે શું બધું છે દેવ છે ગુણ છે પર્યાય છે બધું સત સમજાણું કાંઈ પર્યાયના જ્ઞાન થકી ગયા ને એટલે બધા વાંધા ઉઠ્યા હે પછી ઓલો કે વ્યવહારથી થાય ને ઓલો કે નિમિત્તથી થાય ને ઓલો કે આનાથી થાય વસ્તુ સ્વરૂપ આવું છે કોઈનો સારો નથી એમાં કે છે કોઈની જરૂર વસ્તુ સ્વતઃ એવી છે એનો હોવા વાળા ગુણથી લો તો સદગુણ છે સત્તા આમ જો વસ્તુ અભેદ સ્વરૂપ જ છે એવી જ વસ્તુ સ્થિતિ છે એના ને એના ભેદ થી તેને સમજાવાય ને એનો ને એનો અભેદ તેનું લક્ષમાં આવે એનું નામ અનેકાંત કહેવામાં આવે છે અરે ભાઈ નિશાળ આવે તીથી અનેકાંત પ્રમાણ છે હવે જે વાણીને નમસ્કાર કર્યો તે વાણી કેવી છે જાણો એ વાણી કેવી છે વાણી અનુભવનશીલ છે એ સિદ્ધું છે વાણી કેવી છે અનુભવનશીલ છે ચલો શબ્દ આવશે પ્રસંતિમાં એ દેવ ધ્વનિ કેવી છે અનુભવનશીલ છે અનુભવશીલ એટલી વ્યાખ્યા બીજી એ સર્વજ્ઞને અનુસારણી છે એને અનુભવશીલ કહેવામાં આવે છે અનુભવનશીલ છે વાણી કેવી છે અનુભવનશીલ એટલે કે જેવું સર્વજ્ઞનું જ્ઞાન છે તેને અનુસરીને વાણીનો અનુસરીને ભવન થવું એવો જ વાણીનો શીલ સ્વભાવ છે સમજાણું કઈ શું કહ્યું એ વાણી અનુભવનશીલ છે એટલે
એ સર્વજ્ઞ સ્વભાવ જે આમ પ્રગટ્યો છે એને અનુસરીને વાણીનો પોતાપણે સ્વતંત્ર પરણવો એવો વાણીનો શિવ નામ સ્વભાવ છે. વાત આવી ગઈ પણ પાછા તમે ભાઈ રી નહીં આવી શકશો આ જે નો એના બધું આવી ગયો ખરી ને રહેવું પડ્યું. સમજાય છે કાંઈ વાણીને અનુભવનશીલ કીધી વાણી જેવો સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ્યો છે જેવું ભગવાનના જ્ઞાનમાં શુદ્ધ દ્રવ્ય આવ્યું છે જેવા અશુદ્ધ પર્યાયનું જ્ઞાન આવ્યું છે જેવા છ દ્રવ્યો આવ્યા છે તેને અનુસરીને નિમિત્તને અનુસરીને પણ પોતાથી પોતામાં ભવન નામ થવું એવો શિવનામ સ્વભાવ તેને અનુભવનશીલ વાણી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ તેથી એ વાણીને પણ નમસ્કાર કરવામાં આવે છે વિશેષ આપીએ.